मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्मानं जैनम जयतु शासनम जैनम जयतु शासनम।
हाँ जी, आपणे
हाँ
બાલબુધ
નિલેશભાઈ,
ત્રણમાં પાઠ ચાલે છે,
હા 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 બરાબર,
પરમેષ્ઠીનો પાઠ છે, બરાબર ને?
હા હા હા
બાલબુધ ભાગ ત્રણ પાઠ બીજો, પંચ પરમેષ્ઠી, એની અંદર આપણે અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જોઈ ગયા હતા અને
બરાબર
આચાર્ય ભગવાનનું સ્વરૂપ આપણે જોવાનું હતું, બરાબર છે?
બરાબર
અચ્છા, તમે આગળ આચાર્યનું ને ઉપાધ્યાયનું કરેલું છે કે બાકી છે?
હા, એટલે લાસ્ટ લાસ્ટ 2 વીક્સમાં 1 વીક અનુભવજીએ લીધેલું, અને અનુભવજીએ સુપરફિશિયલી ઉપરથી સમજાવેલું, બટ નોટ, એમણે એમ જ કીધું કે નિલેશભાઈ આગળથી લેશે, સો એમણે, હા
હા હા હા વાંધો નહીં, હા એનો વાંધો નથી, આપણે હવે આચાર્યનું સ્વરૂપ થોડું વિસ્તારથી જોઈશું,
હા
બરાબર
હા
ને? કે કેવા છે કે જે મતલબ સમજવા લાયક છે એની
બરાબર
અંદર જુઓ. અલ્લા, અચ્છા મારે એક બી પૂછવું હતું કે આચાર્યનું તમે આગળ વિસ્તારથી એવું કઈ મતલબ ટોપિક તમે સમજ્યા છે ખરા? તપ શું છે, ધર્મ શું છે, એ બધી ચીજોને તમે?
હા,
ના જતા
અરે બધા અલગ અલગ છે, નહીં બધાએ નહીં લીધું, સાંભળ્યું હોય તો થોડું આપણે લઈ
હા
શકીએ
હા
તો.
એટલે મને એ પ્રમાણે લેતા ફાવે ને, એટલા માટે
હા હા
આપણે બહુ
બિલકુલ
વિસ્તાર બી નહીં અને થોડુંક ડિટેલ્સ બી કરીશું જેના કારણે એની ભાવભાષા પણ આપણને થાય, એટલા માટે
હા જી
પૂછવાનું કારણ એ હતું,
બરાબર
બરાબર ને?
હા હા બિલકુલ હા
હવે સમજ. હા, પંચ પરમેષ્ઠીમાં આપણે આચાર્ય અને આપણે અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું આપણે સ્વરૂપ સમજ્યા.
બરાબર
પંચ પરમેષ્ઠીની અંદર અરિયંત અને સિદ્ધ આ બંનેને તો દેવ કહીએ છીએ, અરિયંતને પણ અપેક્ષાથી જેને કહેવાય કે દેવ અને ગુરુ બંને કહીએ છીએ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ત્રણને આપણે ગુરુ કહીએ છીએ. હવે આ પાંચે પાંચ પરમેષ્ઠી છે, પરમપદમાં સ્થિત છે, જેને કહેવાય કે એ બધાની આપણે પૂજા કરીએ છીએ, અષ્ટદ્રવ્યથી જે આપણે પૂજા કરી શકીએ તો એની મર્યાદા લિમિટેશન ક્યાં સુધી? તો કે એ પંચ પરમેષ્ઠી સુધી અષ્ટદ્રવ્યથી એમની પૂજા ઇત્યાદિ આપણે કરી શકીએ, એની મર્યાદા એ પ્રમાણેની હોય છે. એનું મૂળ કારણ એ હોય છે કે જે મુનિ ભગવંતો જે હોય છે, જેમ કે સમજો અરિયંત અને સિદ્ધ તો પરિપૂર્ણતાને પ્રાપ્ત થઈ ગયા છે, પરંતુ જે મુનિ ભગવંત છે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, તે ચારિત્રના નાયક છે, જેને કહેવાય કે એમને વિશેષ ચારિત્રના ધણી છે, એમને વિશેષ વિતરાગતા પ્રગટ થઈ છે, માટલે એ અષ્ટદ્રવ્યથી પૂજવા લાયક છે અને એ પ્રમાણે આપણે એમની પૂજા પણ કરીએ છીએ. એની અંદર આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ, તો કે છે કે આ ત્રણેના સ્વરૂપમાં આપણે સૌથી પહેલા આચાર્યનું આપણે સ્વરૂપ જોઈશું. હવે સામાન્ય રૂપથી વાત એમ છે કે આચાર્ય કોને કહેવાય, તો એની અંદર આપણે એમના મૂળ ગુણોથી એમની ઓળખાણ કરીએ છીએ. દાખલા તરીકે ઉપાધ્યાય કોને કહીએ તો એને પણ મૂળ ગુણોથી સમજીએ છીએ, અને સામાન્ય સાધુ કોણ કોણ છે તો કે છે કે એને પણ આપણે મૂળ ગુણથી સમજીએ છીએ. હવે મૂળ ગુણ કેટલા, જ્યારે એક પ્રશ્ન એમ કરવામાં આવે તો એનો સામાન્ય એક જવાબ આપવામાં આવશે કે મુનિરાજના મૂળ ગુણ કેટલા, તો કે મુનિરાજના મૂળ ગુણ 28 છે. હવે એમાં પ્રશ્ન થાય કે મુનિરાજના તમે પૂછ્યું એમાં આચાર્ય લેવા, ઉપાધ્યાય લેવા કે સાધુ લેવા? આ મારો પ્રશ્ન છે, કોણ કહેશે, કહો. ખુલાસો કરવા માટે અમે પ્રશ્ન કર્યો છે, પછી આચાર્યનું સ્વરૂપ આપણે ચાલુ કરીએ છીએ.
વધારે લાગુ પડે છે.
હા
આચાર્ય
હા બોલો બોલો બોલો, બરોબર છે,
હોય છે જ 28 મૂળ ગુણ.
હમ,
બધા સાધુને તો 28 મૂળ ગુણ હોય જ છે ને?
સિદ્ધ ભગવાન સિવાય
બધા સાધુને 28 મૂળ ગુણ, તો એકલા મુનિરાજને જ 28 મૂળ ગુણ કેમ કીધા?
મુનિરાજમાં બધા આવી જાય, મીન્સ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, બેઝિક જે સાધુ જે છે એમાં બધા આવી જાય. પછી જે વિશેષ પદ વાળા હોય એમાં એક આચાર્ય છે, એક ઉપાધ્યાય છે, અને એમને વિશેષ ગુણો હોય છે, કેમ કે એમનું પદ ના હિસાબ થી એમના વિશેષ ગુણો છે. પણ 28 મૂળ ગુણ તો દરેક સાધુમાં હોય સામાન્ય રીતે.
બરોબર છે, બહુ સરસ. મતલબ કે તમારી વાત બિલકુલ રાઈટ છે કે મૂળ ગુણ તો બધામાં જોવામાં આવે છે. દાખલા તરીકે 28 મૂળ ગુણ કીધા તો આચાર્યમાં પણ જોવામાં આવશે, ઉપાધ્યાયમાં પણ જોવામાં આવશે, મુનિરાજમાં પણ મૂળ ગુણ જોવામાં આવશે. હવે વાત એમ છે કે એ પ્રમાણેના જે મૂળ ગુણ જેમ બધામાં જોવામાં આવશે એમ આચાર્યના પણ જે કેટલાક ગુણો આપણે જોઈશું, 36 ગુણ છે એમના મૂળ ગુણ, તો એ પણ સમજો કે બીજા મુનિરાજને જોવામાં આવશે. સમજ્યા કેવાનો મતલબ? દાખલા તરીકે તપ છે, ધર્મ છે, તો એ બધાનું પાલન બી મુનિરાજ અને ઉપાધ્યાય બી કરે છે કે નથી કરતા? તો કે એ બધાનું પાલન પણ તેઓ કરે છે. એમ હોવા છતાં પણ ત્રણેયમાં ડિફરન્સ પાડવા માટે આપણે સમજો કે એ 36 ગુણ તો આચાર્યને બતાવ્યા, 25 ગુણ ઉપાધ્યાયને બતાવ્યા અને 28 ગુણ સામાન્ય સાધુને બતાવવામાં આવ્યા છે. એ પ્રમાણે સમજો કે એક સામાન્ય હવે વાત આપણે એ જોઈ. હવે એમાં આચાર્ય પરમેષ્ટિ કોને કહેવાય? સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આચાર્ય પરમાષ્ટિ એટલે શું, એમનું સ્વરૂપ શું, કોને કહેવામાં આવે છે? તો મૂળમાં એની અંદર એ વાત આવી છે કે જે પંચાચારનું સ્વયં પાલન કરે અને બીજા સાધુઓને પણ પાલન કરાવે. આ એક આ પંચાચાર છે ને, પાંચ આચાર, પંચાચાર એટલે પાંચ આચારનું પોતે સ્વયં પાલન કરે અને બીજા સાધુઓ જોડે પણ પાલન કરાવે, તેને આચાર્ય પરમેષ્ટિ કહેવામાં આવે છે. જો આ પરિભાષામાંથી જ ખ્યાલ આવે છે કે જે આચાર્ય હોય છે તે બીજા મુનિરાજોને એનું પાલન કરાવે છે. એનો અર્થ જ એ થઈ ગયો કે જેને કહેવાય કે એ ગુરુના રૂપમાં છે. ગુરુના રૂપમાં એટલે કે આ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણમાંથી પણ ત્રણેયના ગુરુ, એટલે જેને કહેવાય કે આ ત્રણેયની જે પોસ્ટ છે ને એ બધાની અંદર જેને કહેવાય કે એ સંઘના નાયક છે. મુનિરાજ હોય એ સંઘમાં જોવામાં આવે. જોકે બે પ્રકારના હોય છે, એક એકલ વિહારી પણ હોય મુનિરાજ જોવામાં આવે અને સંઘમાં પણ જોવામાં આવે. પણ અત્યારે પંચમ કાળની અંદર એકલ વિહારીનો નિષેધ કરવામાં આવ્યો છે. મતલબ કે કોઈ પણ મુનિરાજ એકલ વિહારી જોવામાં આવતા નથી, એ મુનિરાજ જેને કહેવાય કે સંઘમાં જ જોવામાં આવે છે. હવે એના કારણોને બધું ભગવતી આરાધના નામનો ગ્રંથ છે મુનિરાજનો, એમાં વિસ્તારથી બધી ચર્ચા છે. આપણે એમાં ડિટેલ્સમાં નથી જવું હમણાં. અત્યારે આપણે સંઘની અપેક્ષાએ વાત કરીએ તો જે મુનિરાજ જે હોય તે હંમેશા સંઘમાં જોવામાં આવે છે. અને એ સંઘની અંદર શું જોવામાં આવે કે મુનિરાજ મતલબ કે આચાર્ય પણ જોવામાં આવે, ઉપાધ્યાય જોવામાં આવે, બીજા બધા સાધુઓ પણ જોવામાં આવે, પછી આરિકા પણ જોવામાં આવે, એલક પણ જોવામાં આવે, ક્યારેક ક્યારેક સુલક પણ એ લોકોની સાથે જોવામાં આવે. આ સુલક અને એલક તો એ બધા શ્રાવકની પદવી વાળા છે. તો કે છે કે આવી રીતે બધા પોતાની આત્માની સાધના આવી રીતે સંગમાં રહીને એ બધા આચાર્ય દેવના અંડરની અંદર પોતાના આત્માની આરાધના કરે છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે દીક્ષા, જેને કહેવાય શિક્ષા લેવી હોય કે દીક્ષા લેવી હોય, તો આ જે આચાર્ય દેવ હોય છે કે જે પણ શ્રાવકને દીક્ષા લેવી હોય તો એની વિશુદ્ધિ જોઈને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને, એના પરિણામ જોઈને એ આચાર્ય દેવ એ શ્રાવક જીવને દીક્ષા આપે છે. અચ્છા, પછી બીજું શું કરે છે કે માર્ગનું પ્રવર્તન કરે છે. એમના અંડરમાં એ આખો માર્ગ જેને કહેવાય કે એ માર્ગનું પ્રવર્તન જોવામાં આવે છે. જૈન ધર્મની પ્રભાવના જોવામાં આવે છે. સંઘની અંદર સમજો કે બાકીના જે મુનિરાજ હોય તો એ બધા કેટલાક મુનિરાજ તો અભ્યાસના રૂપમાં હોય, કેટલાક નવ દીક્ષિત હોય, કેટલાક જૂના પણ હોય, ઘણા કાળ થઈ ગયો હોય દીક્ષા લીધેલે. તો કે છે કે એવા ભેદો પણ જોવામાં આવે. તો કે છે કે એ બધાને, કોઈ પણ મુનિરાજને કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો હોય ગમન આદિમાં, આહાર આદિમાં, ચર્યા આદિમાં, તો એમાં કોઈને કોઈ જાતનો એવો કોઈ સૂક્ષ્મ દોષ લાગી ગયો હોય તો આ આચાર્ય દેવ એને પ્રાયશ્ચિત વિધિથી એને શુદ્ધ કરે છે. શુદ્ધ કરવાનો અર્થ એ કે એને એને જે અપરાધ કર્યો હોય તો આ આચાર્ય દેવ એને પ્રાયશ્ચિત આપીને એને કહેવાય કે એને દંડ આપે છે પ્રાયશ્ચિતમાં, કે ભાઈ તમારે આટલા ઉપવાસ કરવા. એની ચર્ચા આપણે કરીશું પ્રાયશ્ચિત તપની અંદર કે આ પ્રમાણે તમારે કરવાનું, તમારે એક દિવસ આ કરો. એનો જેવો દોષ હોય એ પ્રમાણે એનું જેને કહેવાય કે એ પ્રાયશ્ચિત વિધિથી એને શુદ્ધ કરશે દંડ આપીને અને એને નિર્ભાર કરશે. તો આ પ્રમાણે ઇત્યાદિ બધું જે કાર્ય જે છે તે આચાર્યના અંડરમાં જોવામાં આવે છે. આચાર્ય દેવ જે હોય છે, આચાર્ય દેવ તો મેં ઘણા ટાઈમ પહેલા પણ કદાચ તમને વાત કરી હોય તો મને ખ્યાલ નથી, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ મુનિ જે છે સામાન્ય મુનિ, તો એની અંદર જે આચાર્ય દેવ હોય તે લોકોને આદેશ અને ઉપદેશ આપવાનો અધિકાર જોવામાં આવે છે. મતલબ કે આદેશ પણ આપે અને ઉપદેશ પ્રવચન બી આપે. ઉપાધ્યાય હોય તેમને ઉપદેશ આપવાનો જ અધિકાર છે, આદેશ આપવાનો અધિકાર નથી. અને જે સામાન્ય મુનિ હોય એ લોકોના સંઘની અપેક્ષાએ વાત ચાલી રહી છે અંદર અંદર, તો કે અંદર અંદર મુનિરાજ જે સામાન્ય મુનિરાજ હોય ન એમને આદેશ આપવાનો અધિકાર હોય છે ન એમને ઉપદેશ આપવાનો અધિકાર જોવામાં આવે છે. તો આ પ્રમાણે બધાની એ રીતે પોસ્ટ જોવામાં આવે છે. મતલબ કે જો આચાર્ય ન હોય તો જેને કહેવાય કે ધર્મની પ્રભાવના થઈતી નથી, અનુશાસન રહેતું નથી, કોઈ એક અનુશાસનમાં કોઈ એક કોઈના અંડરમાં પોતાના આત્માની આરાધના સારી રીતે કરી શકે છે. જો ગુરુ માથે ન હોય તો કોઈ દોષ લાગી જાય તો એ દોષને પહેલા તો આ દોષ કહેવાય એ બતાવનાર આચાર્ય છે. અચ્છા દોષ લાગી ગયો તેને શુદ્ધ કેવી રીતે કરવા તો એ પણ આચાર્ય બતાવશે. સ્વરૂપની સાધના કેવી રીતે વધારવી તો કે છે કે એ પણ આચાર્યના માર્ગદર્શનમાં મળે છે. વિશેષ જ્ઞાન એ પણ આચાર્યના માધ્યમથી મળે છે. આમ જેને કહેવાય કે આત્માની સાધનામાં આચાર્ય દેવનો બહુ મોટો રોલ જોવામાં આવે છે. કારણ કે એક દીક્ષા લઈને આ જીવને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીનો જેટલો પણ પ્રોસેસ જોવામાં આવે છે તે એક આચાર્યના અંડરમાં જ જોવામાં આવે છે. સંઘની અંદર જ્યારે આચાર્ય હોય તો જેને કહેવાય કે આચાર્ય પણ જ્યાં સુધી આચાર્ય પદમાં હોય ત્યાં સુધી એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આચાર્ય પણ પોતે પોતાનું આચાર્ય પદ છોડીને અન્ય જે આને આ પદને લાયક હોય સક્ષમ હોય તો એવા મુનિરાજને આચાર્ય પદ સોંપીને પોતે સામાન્ય સાધુ થઈ જશે અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં શ્રેણી માંડશે ત્યારે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવી જ એક વ્યવસ્થા જોવામાં આવે છે. માટે આચાર્ય પદ પણ જો કે એક ભારરૂપ છે એ પણ ખરેખર વિકલ્પરૂપ છે કે જ્યાં સુધી ને બોજો રહે છે ત્યાં સુધી નિર્વિકલ્પતા, મતલબ નિર્વિકલ્પતા મતલબ શ્રેણી માંડે એવી જેને કહેવાય કે સાધના થતી નથી. માટે જેને કહેવાય કે આ આચાર્ય પદ પણ બોજારૂપ છે. એમ હોવા છતાં પણ એક માર્ગની દ્રષ્ટિએ, અનુશાસનની દ્રષ્ટિએ, એ માર્ગને ચલાવવાની દ્રષ્ટિએ જેને કહેવાય કે એ પદનું હોવું પણ જરૂરી છે કે જેના અંડરમાં બીજા મુનિરાજો પણ થઈ શકે અને બીજા મુનિરાજો પણ એનું પાલન કરી શકે. આમ આચાર્ય દેવનો મેન રોલ ભજવવામાં આવે છે. આચાર્ય દેવને જ્યારે સમજો કે પોતાને પણ થાય કે ભાઈ હવે મારો સમય થોડો કાળ પાકી ગયો છે, હવે મારે સમાધિમરણ કરવું જોઈએ, તો એ પોતે પણ સ્વયં જેને કહેવાય કે પદ છોડીને અન્ય સંઘમાં જાય છે અને અન્ય સંઘની અંદર સમજો કે એ પ્રમાણે સમાધિમરણ ગ્રહણ કરે. ગમે ત્યારે ક્યારેક પણ એવી સમાધિમરણની ચર્ચા આવશે ત્યારે એની વિસ્તારથી ચર્ચા કરીશું કે એની શું પદ્ધતિ છે એ પ્રમાણે ઇત્યાદિ પણ એનું જેને કહેવાય કે બધા ઉલ્લેખો જીનાગમની અંદર જોવામાં આવે. આમ આપણે આચાર્ય પરમેષ્ઠીની પરિભાષા એ બતાવ્યું કે જે સ્વયં પંચાચારનું સ્વયં પાલન કરે છે, બીજા સાધુઓને પાલન કરાવે છે, જે સંઘના નાયક છે, શિષ્યોને દીક્ષા આપે છે, શિષ્યોને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે, મુખ્ય રૂપથી પોતાના આત્મામાં લીન રહે છે અને જ્યારે એટલી સ્થિરતા નથી થતી બહારમાં ઉપયોગ આવે છે ત્યારે કરુણા બુદ્ધિપૂર્વક અન્ય જીવોને ઉપદેશ આપે છે, શિક્ષા અને દીક્ષા ગ્રહણ કરાવે છે, એવી જે પ્રવૃત્તિ જેને જોવામાં આવે તેને આચાર્ય કહેવામાં આવે છે. એની અંદર આપણે એક વાત કરી હતી કે આચારનું પાલન કરે છે. આચાર એટલે શું? આચાર એટલે પાંચ આચાર. જ્યારે એમને 36 મૂળ ગુણની ચર્ચા કરીશું એમાં પાંચ આચાર આવશે. તો કે આચાર એટલે શું? સૌથી પહેલી વાત તો એ છે. હા કોઈને ખ્યાલ છે?
જે ધાર્મિક નિયમોનું પાલન કરે છે અને શિષ્યોને ભી પાલન કરાવે છે.
હા તો કે છે કે એનું જે પાલન કરવામાં આવે તો એને આચાર કહેવામાં આવે. અને કેટલા છે?
પાંચ. દર્શનાચાર.
કયા કયા?
દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર.
બહુ સરસ. તો કે છે કે દર્શનાચારમાં શું કરતા હશે? ખ્યાલ છે કોઈને? દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર એમાં આચાર કરવું, આચરણ કરવું એટલે શું કરતા હશે? જો સરળ છે એકદમ. દર્શનાચારની અંદર સમ્યક દર્શન જે છે તો સમ્યક દર્શનની અંદર આઠ અંગ છે ને સમ્યકત્વના, કે સમ્યક્તાના આઠ અંગનું એને આચરણ કરે છે, પોતે નિર્દોષપણે એનું જે આચરણ કરે તેને દર્શનાચાર કહેવાય. જ્ઞાનાચારના પણ આઠ ભેદ છે, જેમ સમ્યક દર્શનના આઠ અંગ છે એમ સમ્યક જ્ઞાનના પણ આઠ અંગ છે, જેને કહેવાય કાલ વિનય ઇત્યાદિ આગળ છે. કહેવાનો મતલબ તો કે છે કે એ આઠ અંગોનું પાલન કરે, એનું આચરણ આચરણ કરે એટલે એ બધી પરિણતિમાં એમનું પાલન જોવામાં આવે તેને જ્ઞાનાચાર કહેવામાં આવે. ચારિત્રનું નિર્દોષ પાલન કરે. ચારિત્ર કેટલા પ્રકારનું કીધું છે, ખ્યાલ છે?
ચારિત્ર
જો 13 પ્રકારનું ચારિત્રની ચર્ચા આવે છે તત્વાર સૂત્રમાં, બરાબર ને? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી. પાંચ ને પાંચ, દસ ને ત્રણ, 13. તો કે આ 13 પ્રકારનું જે પાલન એને ચારિત્રના સામાન્ય રૂપથી 13 ભેદ જીનાગમની અંદર પ્રસિદ્ધ છે. તો કે છે કે પછી બીજા અલગ અલગ રીતે અલગ અલગ એંગલે બીજા ઘણા ભેદ આવે. આ જો આ ચરણાનિયોગનો વિષય હોય ને એમાં એક જ વાત આવે ભેદ કીધી એવું ના હોય, અલગ અલગ એંગલ થી બીજી ઘણી વાતો આવતી જતી હોય. પણ સામાન્ય રૂપથી સમજો કે આચાર્ય દેવે મુખ્ય રૂપથી કઈ કીધી છે, ઘણા બધા આચાર્ય દેવો એની મુખ્યતાથી આપણે ચર્ચા કરીએ છીએ. તો ચારિત્ર ની અંદર 13 પ્રકારનું નિર્દોષ રૂપથી પાલન કરે તેને ચારિત્ર આચાર કહેવામાં આવે. તપાચાર ની અંદર કે આ 12 પ્રકારના તપોને નિર્દોષ પાલન કરે ને તેને તપાચાર કહેવામાં આવે. અને વિર્યાચાર ની અંદર કે જે પરિસ આદિ ને સમજો ને પોતાની શક્તિ ને ન છુપાવીને એને સહન કરે, મતલબ કે એ બધાનું જેને કહેવાય કે ધીરતા પૂર્વક ધૈર્યતા રાખીને એની સાધના કરે, પરિસ આદિ આવ્યા છતાં પણ એને જીતે ધૈર્યતા રાખવું, પોતાનો પુરુષાર્થ ને જેને કહેવાય સુરક્ષિત કરવો, વેગ આપવો, તો એ બધું વિર્યાચાર છે. તો આ બધી પ્રચર્યાઓમાં એનું પાલન જે જોવામાં આવે તેને કહેવાય કે આચાર કહેવામાં આવે છે. બીજી રીતે પણ વિર્યાચારનું આચાર્ય દેવોએ ખુલાસો કર્યો છે, દર્શન જ્ઞાન ચારિત્ર અને તપની અંદર જે પોતાનો પુરુષાર્થ જોવામાં આવે છે તેને પણ વિર્યાચાર કહેવામાં આવે છે. આમ અલગ અલગ રીતે આચાર્ય દેવે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ આપણે જોયું કે પાંચ આચાર્ય, મતલબ પાંચ આચાર, કે પાંચ આચારનું આ પ્રમાણે આચાર્ય દેવ સ્વયં પાલન કરે છે અને બીજા મુનિરાજોને પણ એનું પાલન કરાવે છે, બરાબર? હવે આચાર્યના કેટલા મૂળગુણ છે અને કયા કયા, બોલો કોણ બોલશે? કોઈ નવું છે, કોઈ તો નવું બોલે, કોઈ ખ્યાલ હોય તો. જેને ખ્યાલ હોય એ બોલે પછી.
36 ગુણ છે, મૂળગુણ.
કયા કયા?
પાંચ આચાર, 12 તપ, 10 ધર્મ, 6 આવશ્યક અને 3 ગુપ્તિ.
જો 12 તપ, 10 ધર્મ અને 5 આચાર તમે બોલ્યા, બરાબર? 12 ને 10, 22 ને 5, 27 થયા, 27. હવે કેટલા રહ્યા?
6 આવશ્યક.
9 રહ્યા. આચાર્ય ભગવાન ને આચાર્ય દેવ ને જોવામાં આવે છે. હવે સમજજો જરા, એની અંદર આજે આપણે સૌથી પહેલી ચર્ચા 12 તપ ઉપર સામાન્ય ચર્ચા એની જોઈશું. આજના દિવસની અંદર એટલી જ ચર્ચા કરીશું આપણે. હવે સૌથી પહેલા આપણે એનું જોઈએ કે આ જે આચાર્ય ભગવાન છે. હવે જો તમને એક બીજી પણ વાત કહું તમને સાથે, આ 12 તપ છે એને મૂળ ગુણમાં બી લીધા છે, જેને કહેવાય 10 ધર્મ છે, બરાબર કે નહીં? એ બધા મૂળ ગુણોમાં પણ મતલબ કે એક સામાન્ય રૂપથી એમને મૂળ ગુણ બી કીધા છે અને ઉત્તર ગુણોમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે. દાખલા તરીકે 28 મૂળ ગુણ કીધા છે, તો પછી મુનિરાજ ના બીજા ઉત્તર ગુણ કયા? તો કે છે કે આ 12 તપ, 10 ધર્મ એ બધાનું ઉત્તર ગુણ પણ કે કીધા છે. એટલે શું? અમે ના સમજ્યા તો સમજો, મૂળ ગુણ એટલે શું? કે જે સામાન્ય રૂપથી જે જડ છે, જે જડ મૂળ છે જેનું એને કહેવાય કે એના વગર તો એ ભૂમિકા હોય જ નહીં, તો કે છે કે એને મૂળ ગુણ કહેવામાં આવે. દાખલા તરીકે સમજો કે મુનિરાજ છે, તો મુનિરાજ નિયમથી નગ્ન જ હોય, મુનિરાજ એક વાર જ આહાર લેશે, મુનિરાજ એક વાર જ આહાર લેશે, મુનિરાજ નિયમથી કેસ લોચ કરશે, મુનિરાજ જેને કહેવાય, આપણે ખ્યાલ આવે કે નહીં? તો આ બધા જેને કહેવાય નિયમો જ હોય જ, કે આના વગર તો જેને કહેવાય કે એ મૂળ ગુણ મતલબ કે મુનિરાજની એ ચર્યા, મુનિરાજનું જીવન એ તો જોવામાં આવે જ ના. જેને કહેવાય કે પાંચ મહાવ્રત તો અવશ્ય હોય જ, પાંચ સમિતિનું પાલન તો એ કરે જ, તો આવી રીતે જેને કહેવાય કે જેના વગર એ ભૂમિકા હોય જ નહીં, જળ જેને કહેવાય મૂળ, તો કે છે કે એને મૂળ ગુણ કહેવામાં આવે છે. હવે એ જયારે એનું પાલન કરે તો એને છોડીને અન્ય સમયની અંદર પણ જે ક્રિયાઓનું પાલન કરવામાં આવે એને ઉત્તર ગુણ કહેવામાં આવે છે. તો ઉત્તર ગુણોની અંદર આચાર્ય દેવો એ શાસ્ત્રની અંદર 12 તપની પણ ચર્ચા કરી છે, 12 તપને ઉત્તર ગુણમાં લીધા છે અને 22 પરિસહ જઈને પણ લીધા છે. આમ 34 પ્રકારના પણ બતાવ્યા છે. પછી 12 ભાવના, 10 ધર્મ એ બધાને પણ જેને કહેવાય કે ઉત્તર ગુણોમાં એ પ્રમાણે લીધા છે. એટલે ક્યાંક ક્યાંક આવી રીતે મૂળ ગુણમાં પણ એની ચર્ચા આવી છે મૂળ ગુણમાં, અને એને ઉત્તર ગુણની અંદર પણ જયારે 28 ને મૂળ ગુણમાં લઈએ તો એ બધાને આપણે જેને કહેવાય કે ઉત્તર ગુણોની અંદર પણ આ 12 તપ અને 10 ધર્મની ચર્ચા કરી છે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું, મુનિરાજને એક મૂળ ગુણનું પાલન જોવામાં આવે છે, એક ઉત્તર ગુણનું પાલન જોવામાં આવે છે. મૂળ ગુણના પાલનમાં 28 મૂળ ગુણનું જયારે પાલનની વાત કરીએ ત્યારે મુનિરાજના ઉત્તર ગુણો કયા? તો કે મુનિરાજના ઉત્તર ગુણ 12 તપ અને 10 ધર્મ એમ પણ ચર્ચા આવે છે. મૂળ ગુણ એટલે જેના વગર એ ભૂમિકા જ ના હોય તે મૂળ ગુણ છે, અને એના પાલનની સાથે બીજા સમયની અંદર યા તો બીજી પણ ક્રિયા, બીજી પણ પ્રવૃત્તિમાં, સાધનામાં જેને કહેવાય કે બીજી પણ પ્રવૃત્તિ જોવામાં આવે છે એને ઉત્તર ગુણ કહેવામાં આવે છે. તો એની અંદર આ 12 તપ 10 ધર્મ ઇત્યાદિનું જે પાલન જોવામાં આવે છે તે બધાની ઉત્તર ગુણોમાં મૂળ ગ્રંથોની અંદર ચર્ચા કરવામાં આવી છે. અહીંયા આગળ કેમ મૂળ ગુણમાં લીધા, બીજાથી અલગ પાડવા માટે એક સામાન્ય રૂપથી એક એની મુનિરાજની ભૂમિકાની અંદર શું શું જોવામાં આવે છે તેની મુખ્યતાથી વાત કરવા માટે અહીંયા મૂળ ગુણમાં પણ એવી ચર્ચા જોવામાં આવી છે. એ પ્રમાણે આપણે એક સામાન્ય ચર્ચા જોઈ. હવે એની અંદર મુનિરાજ 12 તપનું પાલન કરે છે. એની અંદર સૌથી પહેલા મારો પ્રશ્ન છે, આપણે ચર્ચા કરીશું બધાની 12 તપ 10 ધર્મ 5 આચાર 6 આવશ્યક અને 3 ગુપ્તિ, બરોબર? એની અંદર તપ કોને કહેવાય? બોલો, કોણ બતાવશે?
પોતાના આત્માની શુદ્ધિ માટે કાં તો વૃદ્ધિ માટે જે શરીર નો કાય ક્લેશ ને બધું કરે એ તપ માં આવે.
બરોબર છે. એનું બીજું કોઈ મેન સ્વરૂપ કે જેનાથી આપણને ખ્યાલ આવે? જુઓ, સંયમ ની બી ચર્ચા આવે, ત્યાગ ની બી ચર્ચા આવે, તપ ની પણ ચર્ચા આવે. હવે જયારે આત્મા પર ઘટિત કરીશું તો બધું આત્મા પર જ ઘટિત થઈ જશે. આત્મામાં લીન થવું તે જ સંયમ, આત્મામાં લીન થવું તે જ તપ, આત્મામાં લીન થવું તે જ ત્યાગ, બરોબર ને? બહારના કસાયોનો ત્યાગ તો ઇત્યાદિ તો બધું આત્મા ઉપર આપણે ઘટિત કરીને એની પરિભાષા બનાવીએ છીએ. બિલકુલ ઉચિત છે, બરોબર છે, એ પરમાર્થ પરિભાષા એમ જ છે. જીનાગમની અંદર કોઈ વિશેષ વાત બતાવવા માટે અલગ અલગ જેને કહેવાય એની પરિભાષાઓ પણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે. એની અંદર આ તપની પરિભાષા શું બતાવવામાં આવી છે, ખ્યાલ છે કોઈને? જો ઈચ્છા નિરોધો તપ, સાંભળ્યું છે તમે?
સમ આપણે આમાં છે તત્વાર સૂત્ર,
તત્વાર સૂત્રમાં જો તપસા નિર્જરાચ, બરાબર ને? અને પછી તપ કોને કહેવાય? તો કે જેમાં ઈચ્છાનો નિરોધ થયો છે તેને તપ કહેવામાં આવે છે. ઈચ્છાનો જ્યાં નિરોધ થાય તો કે છે કે તેને તપ કહેવામાં આવે છે. એટલે કે કઈ ઈચ્છા? તો કે આ પાંચેય ઇન્દ્રિયના વિષય ભોગની જે ઈચ્છાનો જે નિરોધ જ્યાં થાય તેને તપ કહેવામાં આવે છે. હવે વાત બીજો પ્રશ્ન કે તપ કોણ પાડે છે અને કેમ? બોલો. બે પ્રશ્નો છે એક જ પ્રશ્નની અંદર. તપ કોણ પાડે છે અને કેમ પાડે છે? આ તો એની પરિભાષા થઈ ગઈ. તપની પરિભાષા પહેલા બતાવી, ઈચ્છા નિરોધો તપ, ઈચ્છાનો નિરોધ કરવો તેને તપ કહેવામાં આવે. હવે તપ કોણ પાડે છે અને કેમ પાડે છે? હા બોલો. મુનિરાજ તપ પાડે છે, બરોબર છે. અને બીજું, શ્રાવક પાડે કે ના પાડે?
શ્રાવક ને સાચું તપ હોય જ નહીં.
શ્રાવક ને તપ ના હોય?
આ પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવક ને હોય છે, બે છોકરી ભાવ રૂપ એને પણ તપ હોય છે.
સ્વાધ્યાય ભી આવે છે ને, સ્વાધ્યાય તપ છે. તો
શું શું
પંચમ ગુણ સમય દ્રષ્ટિ વગર તો મીન્સ તપ કહેવાય જ નહીં. સમય દર્શન આત્મિકામાં
તમે શ્રાવક ના છ આવશ્યક ખ્યાલ છે. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, બરોબર ને? ષટ કર્માણી દિને દિને. તો એની અંદર બી તપ આવ્યું કે ના આવ્યું? બરોબર કે નહીં? અને મુનિરાજ ને બી તપ આપણે જોયા, જેને કહેવાય 12 પ્રકારના તપ બતાવ્યા. તો શ્રાવક ને પણ એની ભૂમિકા ને યોગ્ય તપ ની ચર્ચા આવી છે, મુનિરાજ ને પણ એની ભૂમિકા ને યોગ્ય તપ ની ચર્ચા આવેલી. વાત એમ છે કે જીનાગમ ની અંદર અથવા તો જે ચાલતા પ્રકરણ ની અંદર આપણા પંચ પરમેશ્વરી ના પ્રકરણમાં આપણે મુનિરાજ ની મુખ્યતાથી તપની ચર્ચા કરીએ છીએ. એનો અર્થ શું થયો ખબર છે? કે શ્રાવક ને પણ તપ એટલા માટે કીધા છે કારણ કે એ જ તો શ્રાવક આગળ જઈને મુનિ બનવાનો છે, અને એ જે મુનિરાજ જે બનવાના છે જે શ્રાવક, તો કે છે કે એ પણ એની એની ભૂમિકા ની અંદર તપશ્ચર્યા કરશે કે નહીં કરે, એ પણ એના અભ્યાસ ના રૂપમાં તપ કરશે કે નહીં કરે. તો એ અભ્યાસ ના રૂપમાં એને પણ તપ અવશ્ય કરવાનું યથા યોગ્ય શક્તિ અનુસાર, તો કે છે કે એને પણ તપ કરવાનું કહ્યું છે. કારણ કે એ જ શ્રાવક ની આગળ જઈને એની ભૂમિકા વધવાની છે, અને એ તપશ્ચર્યા ની અંદર પારંગત થશે ત્યારે તો એ મુનિરાજ ની અવસ્થા ની અંદર આવી રીતે તપશ્ચર્યા કરશે. જો શ્રાવક ની ભૂમિકામાં એ તપ ઇત્યાદિ નહીં કરે તો સીધો ડાયરેક્ટ સમજો કરવા જશે તો જેને કહેવાય કે એની અંદર શિથિલતા આવી શકે છે, યા તો પ્રમાદ લાગી શકે છે, યા તો એનું પાલન નહીં જોવામાં આવે એવું બની શકે છે. એટલા માટે શ્રાવકે પણ પોતાની યથા યોગ્ય શક્તિએ તપ કરવાનું જીનાગમ ની અંદર કહ્યું છે. એ પણ આવશ્યક છે, મતલબ કે એ પણ જેને કહેવાય કે અભ્યાસ ના રૂપમાં અવશ્ય કરવા લાયક છે. એમ સમજવું બરાબર કે નહીં? હવે સમજો કે હવે ઓલો પ્રશ્ન અલગ છે કે સાચા તપ કોને હોય. તો કે છે કે સાચા તપ એટલે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જ હોય, મિથ્યા દ્રષ્ટિને ક્યારે પણ તપ સાચા હોય શકતા નથી. આ સાચા શબ્દનો અર્થ શું? સાચા શબ્દનો અર્થ કોઈ એક અજ્ઞાની જીવ, સમજો કે કોઈ એક અજ્ઞાની જીવ તપ કરે છે તો એને સાચા તપ નથી કેતા. હવે તપ કરે જ છે. દાખલા તરીકે સમજી લો કે દ્રવ્યલિંગી મુનિરાજ છે, આપણે એમને જ લઈએ ને એટલે તરત એનું સ્વરૂપ ખ્યાલ આવે, અને સાચા તપ કરે છે, એ કઈ દેખાવા માટે નથી કરતા, સમજ્યા? તો છતાં પણ એને સાચા તપ એમ સંજ્ઞા નામ મળતી નથી, તો કેમ? એનું કારણ શું? તેનું કારણ સમજજો જરા. એ વાત તો મૂકી આપણે કે સમ્યક દર્શન પૂર્વકના તપ જ સાચા તપ હોય. એનું કારણ એ છે કે સમ્યક દર્શન થતા જ એને સંવર અને નિર્જરા જોવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને જ સંવર અને નિર્જરા જોવામાં આવે છે. તપ શા માટે કરવામાં આવે છે? તો કર્મોની નિર્જરા કરવા માટે તપ કરવામાં આવે છે. આ સમજો જરા એક એક પોઈન્ટ, આ બહુ બહુ મહત્વપૂર્ણ પ્રકરણ છે આખું. કર્મોની નિર્જરા કરવા માટે તપ કરવામાં આવે છે, અને એ જે નિર્જરા જે છે તે સંવર પૂર્વકની નિર્જરા જ સાચી નિર્જરા કહેવામાં આવે છે. સંવર વગરની જે નિર્જરા છે તે ખરા અર્થમાં મોક્ષ માર્ગની નિર્જરા કહેવામાં આવતું નથી. દાખલા તરીકે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો એને પણ કર્મોની નિર્જરા થાય છે, પ્રત્યેક સમયે એને પણ કર્મોની નિર્જરા થાય છે. જ્ઞાની ધર્માત્માને પણ પ્રત્યેક સમયે કર્મોની નિર્જરા થાય છે, પરંતુ બંનેમાં ફરક શું છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને જે કર્મોની નિર્જરા થાય છે તો ફરીથી નવા એટલા કર્મનો બંધ થાય છે, એટલા માટે એને જે કર્મોની નિર્જરા થઈ તો કે છે કે એ કઈ કામમાં આવી નહીં, વળી પાછા નવા બંધાયા, અને જેને કહેવાય કે ભલે કર્મ ખર્યા પરંતુ ફરીથી પાછો એ બંધાય છે તો એને સંસારનો અભાવ થતો નથી. જ્ઞાની ધર્માત્માને શું છે કે એને સંવર પ્રગટ થયો છે, સમ્યક દર્શન પ્રગટ થયું એટલે એને સંવર પ્રગટ થયો. તમે સાંભળ્યું બી હશે 41 પ્રકૃતિનો ત્યાં સંવર થયો છે ચોથા ગુણસ્થાન વાળાને. આગળના ગુણસ્થાનોમાં વધારે વધારે પ્રકૃતિનો થાય છે, એટલે કે એટલી કર્મની પ્રકૃતિઓનો ત્યાં આગળ જેને કહેવાય બંધાવાનું અટકી ગયું છે, તો એટલાનો તો કહીએ સંવર. હવે શું થયું કે સત્તામાં જે કર્મો પડ્યા છે તો કે છે કે આ તપશ્ચર્યાના માધ્યમથી જ્ઞાની ધર્માત્મા શું કરે છે? એ કર્મોને ખપાવે છે. તો નવા વિવક્ષિત કર્મ તો આવતા નથી અને જૂના છે તે બધા ખરી પડે છે. તો કે છે કે એને તો શું છે કે એ તો તપ કરેલું કામમાં આવે છે કે જૂના ખરી ગયા અને નવા બંધાયા નહીં. બીજી ભાષામાં કહીએ તો સંવર પૂર્વકની નિર્જરા થઈ છે, કર્મોના બંધાવાનું અટકાવ પૂર્વક એમને જૂના કર્મોની નિર્જરા થઈ છે. માટે તો એમના જે તપ છે કે જેના માધ્યમથી નિર્જરા થઈ છે, તો કે છે એ તો વાસ્તવિક તપ છે જે મોક્ષ માર્ગ રૂપ છે અને આગળ મોક્ષનું કારણ થાય છે. પરંતુ અજ્ઞાનીને કર્મો ખરે તો છે ને પણ પ્રત્યેક સમયે, પણ નવા પાછા એટલા બંધાઈ જતા હોવાને કારણે ખરેખર એને તપનો કોઈ ફાયદો થતો નથી, એટલા માટે સાચા તપ એને કહેવામાં આવતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં આટલો પહેલા તો?
હા.